શ્રી સમયસાર વિપરમાનંદ શાસ્ત્ર છે એનો જીવ નામ અધિકાર એની 17,000 ની ગાથા ગાળે છે. એમાં આત્માને પ્રત્યેક આત્માને સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ પોતાની દશામાં પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન એ પ્રત્યેક જીવને પ્રગટ કરવા યોગ છે. આવે છે બપોરે કે આત્માનું પ્રયોજન તો સુખની પ્રાપ્તિ અસ્થિથી નાસ્તિથી દુઃખની આત્યંતિક નિવૃત્તિ એને મોક્ષ દશા કહેવામાં આવે છે. જીવ માત્ર નું પ્રયોજન તો આ છે. તો મોક્ષ એ પોતાના આત્માની પૂર્ણ આનંદરૂપ દશા અને જ્ઞાનરૂપ દશા પ્રગટ કેમ થાય એનો અધિકાર આ કથામાં વર્ણવે છે. એમાં પેલા પારામાં એમ આવ્યું કે પ્રથમ શુદ્ધ આત્માને જાણવો એટલે અનુભવો, અનુભવીને એની પ્રતિતિ કરવી અને એનું આચરણ કરવું એટલે એવા શુદ્ધાત્મામાં એકાગ્રતા કરવું, લીન થવું. એના દ્વારા સાધ્ય એવા મોક્ષની જીવને પ્રાપ્તિ થાય. પછી બીજા પારામાં એમ કહ્યું કે આ આત્મા અનાદિકાળથી રાજથી મિશ્રિત પણ હોવા છતાં પણ એ આત્મા ભેદ જ્ઞાન ની કળામાં ઉતરે છે. એ આત્મા રાગ થી ભિન્ન પાડીને પોતાના શુદ્ધાત્મા નો અનુભવ કરી શકે છે. એના દ્વારા એને સાધ્યની સિદ્ધિ થાય છે. બીજો તો કોઈ ઉપાય નથી. એમ બે પારામાં વાત કરી અને ત્રીજા પારામાં થોડી સૂક્ષ્મ વાત કરે છે એ સમજવા જેવી છે. વિશેષ સંતો સતની વાત ભવ્ય પ્રાણીઓ પાસે કરે છે. ભવ્ય એટલે જે મોક્ષ જવાની યોગ્ય છે તેને ભવ્ય આત્મા કહેવામાં આવે છે. નિશ્ચયથી તો ભવ્ય અન્ય દ્રષ્ટિને કહેવામાં આવે છે. ભવ્ય આત્માઓને એના પરિપૂર્ણ સુખની પ્રગટતા માટે સંતો સતની વાત કરુણા કરીને ભવ્ય પ્રાણી પાસે કરે છે. એમાં ત્રીજા પારામાં આચાર્ય ભગવાન એ ફરમાવે છે કે બીજો પારો, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ જ્ઞાન ગુણ લેતા આનંદ ગુણ એમાં અવિનાભાવ રૂપે આવી જાય છે. અસાધારણ એક ગુણ દ્વારા આનંદ ગુણો સમજાવે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એમ જ્યારે વાણી આવી દેશના લગ્ધી એને સાંભળી અને દેશના લગ્ધી સાંભળીને ધારણામાં રાખીને પછી એનો તત્વ વિચાર કરી નિર્ણય કરી અનુભવ કરે તેને દેશના લગ્ધી સાંભળી કહેવામાં આવે છે. પાટણીજી લે છે બપોરે. એમ અહીંયા દેશના લગ્ધી આવી કાન ઉપર કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. બસ એટલી વાત ભવ્ય પ્રાણીએ સાંભળી ત્યાં જ બધો કચરો નીકળી જાય છે કે હું રાગી છું, દેશી છું, હું મિથ્યા દ્રષ્ટિ છું, હું પાપી છું. હું પુણ્ય વાળો છું, રાગ વાળો છું, કર્મ ના બંધન વાળો છું, દેહ વાળો મનુષ્ય હું, સ્ત્રી ને હું, પુરુષ એ બધો કચરો સાફ થઈ જાય છે. હું તો જ્ઞાન સૌથી આત્મા છું. પરંતુ જયારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, એ આત્માના વિશેષણ એ ભગવાન કહ્યું ને, એ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એમ કહ્યું. આત્માના મૂળ સ્વરૂપ ની વાત જગતના જીવે સાંભળી નથી, એવી શુદ્ધાત્માની વાત કરવાનો મેં વ્યવસાય કર્યો છે. કુંકુંદ આચાર્ય ભગવાને જે વ્યવસાય કર્યો છે એ જ વાત એક એક ગાથામાં કરતા આવે છે. એનાથી બિલકુલ બીજી વાત કહેવાના નથી. 415 ગાથા સુધી કોઈ પણ ગાથા લઈ લો, પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરીએ અમે. તમે એવી પ્રતિજ્ઞા કરી છે કે એક જ વિભક્ત આત્માની વાત તમે હું સંભળાવીશ. સાંભળ, શું સાંભળ? તારે શું, મારે શું સંભળાવવું છે અને તારે શું સાંભળવું છે અને તું શું સાંભળવા સાંભળવા માટે આવ્યો છો એની વાત તું નક્કી કરી લેજે. જો આત્મામાં રાગ થાય છે ને રાગ ને કરે છે ને કર્મ ને ભોગવે છે ને ચાર ગતિમાં રખડે છે આત્મા, એ વાત અમારે તને કેવી નથી, કેમ કે એ વાત તો તને અનાદિકાળથી પરિચિત છે. આત્મા ભેદ જ્ઞાન નો અભાવ હોય ત્યાં સુધી રાગ ને કરે ને ભોગવે એવી અસદભૂત વ્યવહારની વાત તો તે સાંભળી પણ છે ને તને સંભળાવનારા પણ એવા તો મળશે. પણ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાથી જ્ઞાન નો કરતા છે ને રાગ નો કરતા છે વાત તને ક્યાંક ક્યાંક વિરલ કોઈ જગાએ સાંભળવાની મળશે. શુદ્ધ નહી નો ઉપદેશ તો ક્યાંક ક્યાંક જ હોય, વિરલ હોય ને. ઊંચા પ્રકારના હીરાઓ તો એ જવેરીની દુકાને જ હોય, એ કઈ હીરાઓ રેકડીમાં ન વેચા, શાક રેકડીમાં વેચા. પણ ઊંચા પ્રકારના હીરા લેવા હોય તો ઝવેરી પાસે જવું. હું ઘણા વર્ષ પહેલાની વાત છે, મહેન્દ્રકુમાર શેઠીને ત્યાં જમવા હું ગયો ત્યારે મુંબઈમાં, એમણે એ પાના ને એ બધી તેજરીમાંથી કાઢી કાઢીને બતાવવા માંડ્યા. ત્યારે એ તો તેજુરીમાં હોય હીરા તો, એમાં ભગવાન આત્માની વાર્તાઓ સંતો કરુણા કરીને પરમ સત્યની વાત જગત પાસે જાહેર કરે છે. પણ આ સમયસારમાં રહેલી વાત ભારતમાં કોઈ સમજતું નહોતું. ત્યારે કુંકુમ અરે શ્રીમંદર ભગવાને અમને અહીંયા મોકલા કે કુંકુમ ભગવાનની વાણી શાસ્ત્રમાં છે, એ વાત તમે જાહેર જગતને કરો. મલાડમાં ગુરુદેવે કહ્યું કે આ રાજકુમારનો જે ભારતમાં જઈને કુંકુમની વાણીનો પ્રચાર કરશે એમાં જ્ઞાનમાં આવી ગયો અર્થ અમને એને મોકલા.
બરાબર,
અમને એને મોકલા. એને કઈ વિકલ્પ નથી કે મોકલે કે એ તો આ બધી સમજવા જેવી વાત અંતરની ગુરુદેવ કર્માવતા. એ પુરુષે આ એક વાત એવી કરી, આમાં શંકા કરવા જેવી નથી. આ ત્રીજા પારામાં શંકા કરવા જેવી નથી. આ શંકા કરીને નિર્ણય કરી શકાય છે, નિર્ણય કરવો જોઈએ, નિર્ણય તો કરવો જોઈએ. અમે કહીએ છીએ માટે માનજો એમ કુંકુમ આચાર્ય ભગવાન કહેતા નથી. અમે તમને કહેશું શુદ્ધાત્માની વાત અને તમે તમારા અનુભવથી પ્રમાણ કરજો. અનુભવથી પ્રમાણ કરજો એટલે અનુભવથી પ્રમાણ કરી શકાય છે. અમે અનુભવ કરીને આ વાત તમને કહીએ છીએ, તમને પણ આવો જ અનુભવ થશે. પરંતુ આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, એ આત્માના વિશેષણે ભગવાન કહ્યું અને એ ભગવાન કેવો છે કે જ્ઞાન સ્વરૂપ છે. એનો અર્થ જ્ઞાન સ્વરૂપ છે અને રાગ સ્વરૂપ નથી. આત્મા જ્ઞાનમય છે અને રાગમય નથી. ક્યાં કાળે કે ત્રણે કાળે આત્મા કેવો એને પુનપા પાળો કેવો એ આત્માને અપમાન કરવા બરાબર. એ આત્માનો એમાં અનાદર થાય છે. આત્મામાં રાગ થાય છે કે આત્મામાં જ્ઞાન થાય છે કે જે જ્ઞાનમાં નાયક ગણાય છે શું થાય છે એ વાત સૂક્ષ્મ પણ અનુભવ થવામાં આ વાત જો ખ્યાલમાં આવશે તો અનુભવ એને સેલો લાગશે. અનુભવ થવામાં આ પારો સરળતા વાળો છે બહુ એની અતિ નિકટતા થઈ જાય. આવો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા હોય જ્યાં જ્ઞાન સ્વરૂપ કયો ત્યાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી રહે આપો આપ થયો. જ્ઞાન સ્વરૂપ હું છું તો હું ભાવ કર્મ વાળો ને દ્રવ્ય કર્મ વાળો ને લોક કર્મ વાળો હું નથી એમ આવી ગયો. આવો અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ બધાના આત્માની વાત ચાલે છે. ભગવાન કેને બોલાયો છે ને આવો અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. આ બાળ ગોપાળ સૌને સદાકાળ ત્રણ શબ્દો કયા છે. આ બાળ ગોપાળ એટલે નાના મોટા બધાને નાના મોટાને આ બાળ ગોપાળ એટલે નાના મોટાને પછી સૌને એટલે બધા આત્માઓને એક ઇન્દ્રિયથી માનીને સંગની પતિન્દ્રિય જીવ ભવ્યો કે અભવી બહુ એના જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ ગયો છે એમ કેવું છે. સ્વીકાર નથી કરતો એ તો એનો દોષ છે. આ બાળ ગોપાળ સૌને બધા આત્માઓને પછી કહે છે સદાકાળ ત્રણેકાળ દિવસના જણાય છે ને રાતના નથી જણાતો એમ નથી. સ્વાધ્યાય વખતે જણાય છે અને આહાર કરતી વખતે જ્ઞાનમાં આત્મા નથી જણાતો એમ નથી. સદાકાળ શબ્દ પડ્યો છે હંમેશા. સદાકાળ એટલે હંમેશા પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં. આગળના પાળામાં એમાં હું તો કે અનેક પર્યાય ભેદભાવો તેમની સાથે મિશ્રિત પણ હોવા છતાં એવો શબ્દ હતો. અહીંયા શું કહે છે કે પોતે જ પોતે એટલે પોતાનો જ્ઞાયક આત્મા અનુભવમાં આવતો હોવા છતાં એટલે કે એ જણાવવા છતાં અનુભવ એટલે વેદનની વાત નથી અતિન્દ્રિય આનંદની વાત નથી. અનુભવમાં આવતો એટલે કે એ ભગવાન આત્મા પોતાના જ્ઞાનમાં જણાવવા છતાં કેમ કે ભગવાન આત્મા એ એનામાં જ્ઞેત્વ નામનો ધર્મ છે પ્રમેત્વ નામનો એમાં ધર્મ છે છયેન્દ્રિયમાં પ્રમેત્વ છે. તો આત્મા પણ એક દ્રવ્ય છે અને દ્રવ્ય હોવાથી એમાં પ્રમેત્વ નામનો જ્ઞેત્વ નામનો ધર્મ છે અને જ્ઞાનમાં જ્ઞાનત્વ નામનો ધર્મ છે પ્રગટ જ્ઞાન. અજ્ઞાની પાસે જે જ્ઞાનનો ઉપયોગ છે જેને ઉપયોગ લક્ષણ તત્વાર સૂત્રમાં ફરમાયું એ ઉપયોગ સામાન્ય લક્ષણ લેવું એ મિથ્યા જ્ઞાન કે સમ્ય જ્ઞાન વિશેષણ ન લેવું શુદ્ધ જ્ઞાન કે કેવળ જ્ઞાન એવું વિશેષણ લાગુ ન પડે. નિરીક્ષાનો અભાવ તેને સામાન્ય લક્ષણ કહેવામાં આવે છે. ઉપયોગો લક્ષણમ ઉપયોગ એ પ્રત્યેક જીવનું પ્રગટ લક્ષણ છે. એ જે પ્રગટ લક્ષણ છે ચૈતન્ય અનુવિધાયી પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. એના આઠ ભેદ કયા તો પણ પાંચ સમ્યક અને ત્રણ મિથ્યા જ્ઞાન ના ભેદ હોવા છતાં પણ સામાન્ય તો એ ચૈતન્ય નું વિધાયી લક્ષણ તેનો ઉપયોગ કહેવામાં આવે છે. એ ઉપયોગ આત્માની સાથે સંબંધ રાખે છે, એ ઉપયોગ દેહાદી સાથે સંબંધ રાખતો નથી. કેમ કે ઉપયોગ ને આત્મા ને કથનથી તાદાત્મ કહ્યું છે, યાદ ગાથામાં કહ્યું છે. હા, ભૂલની સાથે ત્રિકાળ તાદાત્મ છે સંબંધ, અને ઉપયોગ વર્તમાન જે પ્રગટ થઈ ગયો છે એની સાથે આત્માને તાદાત્મ સંબંધ પણ તેને કથનથી તાદાત્મ કહેવામાં આવે છે. અનિત્ય તાદાત્મ કહેવામાં સરખા પર્યાયની સાથે દ્રવ્યનું તાદાત્મ પણ ઉચિત થતું નથી. મિત્ર, પર્યાયના લખે દ્રવ્યનો નાશ થઈ જા, અપૂર્ણ વાત છે. અરે, તને તારો ભગવાન આત્મા જણાઈ ગયો છે એમ સંતો કરુણા કરીને પરમ સત્યની વાત કહીને એને અનુભવ પેલો થઈ જા, આ વાત ખ્યાલમાં આવે છે. આત્મા મને જણાતો નથી એવું હોય છે, ક્યારે જણાશે, ક્યારે અનુભૂતિ થશે, ક્યારે સમ્યક દર્શન થશે, એને નિર્મળ થતી હતી. એ નિર્મળ કથન કે કાયા દૂર થાય કઈ ધ્યાનમાં પણ ધ્યાનમાં કીર્તિના બે પ્રકાર કવિકલ્પને એ છે કે આ મારા જ્ઞાનમાં મારો આત્મા જણાયેલો છે કે હા, તારા વર્તમાન વર્તા જ્ઞાનમાં તારો ભગવાન આત્મા વર્તમાન જણાયેલો છે, ત્યારે પછી આપણે પેલા તારામાં એમ કહ્યું કે પ્રથમ આત્માને જાણો, અને ત્રીજા તારામાં એમ કહ્યું કે તારા જ્ઞાનમાં તારો આત્મા જણાયેલો છે, તો પછી પેલો તારો ને ત્રીજા તારામાં કઈક યોગ લાગે છે એમને સમજવા માટે. આપ કહો છો કે પ્રથમ શુદ્ધ આત્માને જાણો, એમ કહ્યું પેલા બીજા તારામાં કેમ ફરમાવો છો કે અનુભૂતિ શું ભગવાન આત્મા તારા જ્ઞાનમાં જોઈ ગયો છે, તો હવે જો જણાઈ ગયો હોય તો પેલા તારામાં કેમ શા માટે આપ ફરમાવો છો કે શુદ્ધ આત્માને જાણો.
હવે 10 મિનિટ ઓડિયો ખરાબ છે, ત્યાર પછી બરાબર છે.
પ્રકાશ
હવે ઓડિયો સારો છે.
જાણવો જોઈએ એ વાત અજ્ઞાની પાસે હોતી નથી. દુભાવ આવે એ જાણવા લાયક છે, પણ કરવા લાયક શુભાવ આવ્યા વિના રહેતો નથી, અને જ્ઞાન એને હે બુદ્ધિ જાણ્યા વિના રહે નહીં. એને બદલે શુભાવ ઉપાદે છે એમ જો માને તો એને મિથ્યાત્વ નો દોષ. શુભ ભાવ મિથ્યાત્વ નથી. શુભ ભાવને ભલો માનવો, શુભ ભાવને પોતાનો માનવો, એનું નામ મિથ્યાત્વ છે. તત્વ મિથ્યાત્વ નથી. ઉનને ઉનનો સ્વામી બની જવું, એની કરતા બુદ્ધિ રાખવી, એનાથી લાભ માનવો, એને પરમાત્મા મિથ્યાત્વ કહે. ઉનના પરિણામ તો સાધક જીવને હોય છે. પાંચમા વ્રતના પરિણામ આ શાસ્ત્ર લખે છે. શુભ ભાવ છે ને એ વખતે વ્રત પૂછો છે, પણ એને પોતાનું સ્વરૂપ જ્ઞાની જાણતા. એવો પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. અનાદિનો શબ્દ વાંચો ભાઈ, આ પક્ષ તો ગ્રહેલો નથી લાકડું, આ તો અનાદિનો. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. બહુધા શબ્દ વાંચો, સર્વથા શબ્દ ન વાપરતા, કેમ કે નિશ્ચય નો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક તો હોય છે. સર્વથા કઈ આ ભારતમાં વ્યવહાર નો ઉપદેશ હોય શકતો? ભારત ની વાત ચાલે છે. આ તીર્થંકર ની ભૂમિ છે, એટલે નિશ્ચય ની વાત નો સર્વથા અહીંયા લોપ થઈ શકતો નથી. ક્યાંક ક્યાંક નિશ્ચય ની વાત તો હોય છે. સર્વ પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાધિકાર, એને ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. બે વાત કરી શશીભાઈ, સમજવા જેવી છે. આ અમને સંભળાવતા હતા વારે વાર, ત્યારે પેલા તો એક બે વખત ખ્યાલ ના આવ્યો, પણ જયારે ત્રીજી વખત ને ચોથી વખત વાત કરી આંખ ઉગડી ગઈ. આ તો અમે રાજકોટ થી આવ્યા હતા ને, ભૂલા પડી ગયા હતા ને, કરુણા આવી કે આ બાળકો અમારા ભૂલા પડી ગયા હતા, પાછા માન ઠેકાણે આવ્યા છે. સોનગઢ આવ્યા એટલે ઠેકાણે આવી ગયો,
બરાબર
આવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ થયો એટલે બીમારી ચાલી જાય. તો દ્રષ્ટાંત છે, હોય તો એના પુણ્યો તો જાય, બાકી મરી પણ
જાય.
અહીંયા અપાર છે, આમાં અપાર નથી. આ હોસ્પિટલમાં ભરતી થઈ છે, લાલુભાઈ ચંદુભાઈ બીમાર થઈને આવ્યા છે હોસ્પિટલમાં. નેતર વળી એમ થાય કે અમને આવી વાત ક્યાં કરું, અમને સંભળાવતા હતા ગુરુ, અમને સંભળાવેલી વાત છે કે પ્રાણ અને બહુધા પરસ્પર ઉપદેશ આપે છે. વળી ત્રીજી વાત કહે છે, આ વાત મહત્વની છે, આ વાત બહુ જરૂરની છે. 11મી ગાથામાં વ્યવહાર સગળો ઉતાર છે, આશ્રય કરવા યોગ્ય નથી, જાણવા યોગ છે. પણ આશ્રય કરવા યોગ્ય જાણવા યોગ છે, પણ નંબર 2 માં જાય છે, નંબર 1 માં તો શુદ્ધ આત્મા જાણવા યોગ છે. શુદ્ધ આત્માને જાણ્યા પછી વ્યવહાર જાણવા યોગ્ય છે, પણ શુદ્ધાત્માને જાણવાનું છોડીને જે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે એને પકડે છે, એને આત્મજ્ઞાન ઉદય પામતો કરવા યોગ તો નથી, પણ જાણવા યોગ છે. 12મી ગાથામાં કહ્યું એને પકડી લે, અને 11મી ગાથા પછી 12મી ગાથા આવી છે. જોતો કરો, વ્યવહારનો આશ્રય છોડીને શુદ્ધાત્માનું અવલંબન લઈને જેને અનુભવ થાય એને માટે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન લેખો છે. સંધિ છે 11મી ગાથામાં, 12મી ગાથામાં નિશ્ચય વ્યવહારની સંધિ છે. નિશ્ચય વ્યવહારની સંધિ 11મી 12મી ગાથામાં કરીને પછી 13મી ગાથામાં પણ નિશ્ચય ને વ્યવહારની સંધિ પૂર્વ વાત કરે છે. ભૂતાર્થની ને આશ્રય દિવાદી નવ તત્વો જાણે તેને સમય પ્રશ્ન થાય છે. શુદ્ધ આત્માનું એકલું અવલંબન લઈને સમ્યક દર્શન થાય છે એમ 11મી ગાથામાં કહ્યું. પછી જ્ઞાન દ્વારા એમ કહ્યું કે આ નવ તત્વોને જાણીને, નવ તત્વો મારાથી ભિન્ન છે એવા શુદ્ધ આત્માનું અવલંબન લેતા સમ્યક દર્શન થાય છે. ત્યારે નવ તત્વો ભિન્નપણે એ જ્ઞાન જાણી લે છે. તેથી નવ તત્વોનું એ જ્ઞાન સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમયસારની વાત તો અલૌકિક ગ્રંથાધિરાજ તારામાં ભાવો આપણા પંડિતજીએ સ્તુતિ બનાવી છે ને વર્ષો પહેલા, હિંમતભાઈ પંડિત બેનસીના ભાઈ. હે ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના વિરાજ, યથાર્થ વાત છે. એક એ છે કે અને વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનેનો અસ્તાલંદાણી બહુ કર્યો છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એમ ભેદ દ્વારા અભેદ સમજાવવાનો ઉપદેશ બહુ કર્યો છે. શુભ ભાવ કરવો અને શુભ ભાવ કરતા કરતા મોક્ષ થાય એ વ્યવહારનો ઉપદેશ નથી. જ્ઞાન તે આત્મા, જે આત્માને જાણતો નથી, અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક શુદ્ધ આત્માને જાણતો નથી, એવા અજ્ઞાની પ્રાણીઓને એમાં અભેદમાં ભેદ કલ્પના કરીને જ્ઞાનીઓ સમજાવે છે કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, જાણે તે આત્મા, દેખે તે આત્મા, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, રાગ તે આત્મા એ વ્યવહાર જ નથી. જ્ઞાન તે આત્મા એટલો વ્યવહાર વચ્ચે અભેદને નથી સમજતો એને સમજાવવા માટે આવે છે. એમાં પણ આચાર્ય ભગવાને કહ્યું કે કોઈ ભૂખો તરસો આવે ને આત્માની વાત જ્યારે તારી પાસે સમજવા માટે આવે, એટલો કાળ ભેદમાં ભેદ કરીને સમજાવજે, એ જીવ ચાલ્યો જાય પછી અન્ય કાળે જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા એમ કરિશ્મા નિતર નિર્વિકલ્પ ધ્યાન આવશે. અન્ય કાળે નહીં, તારી પાસે કોઈ સમજવા આવ્યો હો, જિજ્ઞાસુ થઈને ત્યારે અભેદ સમજતો નથી એને મ્લેચ્છ ભાષા એ સમજાવું. મ્લેચ્છ ભાષા એ વ્યવહાર મ્લેચ્છ ભાષાના સ્થાને છે, જ્ઞાન તે આત્મા એ પણ મ્લેચ્છ ભાષા છે. તો રાગ ને દેહ ની વાત તો કેમ કે અભેદ નો ભેદ જ નથી. અભેદ નો ભેદ, અભેદ નો ભેદ આત્માને અનુમાન કરાવવામાં પણ કારણભૂત નથી, પણ અભેદ નો ભેદ જ અનુમાન થઈને અનુભવમાં કારણ પડે છે. એ છે કે જીનવાણીમાં પણ વ્યવહાર બહુ આવે છે, જ્ઞાન થી આત્મા હો. પછી કુળ અપેક્ષાએ તુચ બુદ્ધિ વાળાને ઘણી જગ્યાએ વાત આવે છે કે બિલકુલ આત્માને જાણતો નથી. ભાઈ આ દેહ છે ને, દેહ થી જુદો આત્મા માટે ઉપચાર થી દેહ ને પણ આત્મા કયો, રાગ ને પણ મોક્ષ બહાર નથી જતા ઉપચાર થી તેને, એમ અનેક પ્રકારે આ તો સમય સારી અદભુત કથા છે શુદ્ધાત્માની. આનો વ્યવહાર તો અભેદ નો ભેદ એટલો વ્યવહાર પાંચમી ગાથામાં કહ્યું કે ગમે તેવો સાધિક બુદ્ધિ હોય, ગણધર જેવા ધર્માત્મા હોય, તે કાળે મોક્ષ જનારા હોય, પણ આટલું તો કહેવું પડે કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા જાણે તે, બીજો તો કોઈ ઉપાય. અભેદ નો ભેદ અભેદ નો અનુભવ અનુમાન કરાવે છે. અભેદ નો ભેદ જેવો આત્મા છે એનું અનુમાન કરાવવામાં એ નિમિત્ત કારણ થાય છે, અને અભેદ નો આશ્રય અનુભવમાં કારણ થાય છે. કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાધિકાર નો છે, અને હા વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ, જીનવાણીમાં સર્વજ્ઞ ભગવાનની વાણીમાં વ્યવહારનો ઉપદેશ, વ્યવહારનો ઉપદેશ શા માટે લીધો છે, આપ્યો છે વ્યવહારનો આશ્રય કરવા માટે નહીં. વ્યવહાર દ્વારા નિશ્ચય રૂપ ભગવાન અભેદ આત્માનું અનુમાન કરીને અનુભવ કરવા માટે છે. અનુભવના કાળે વ્યવહાર પણ છૂટી જાય. જ્ઞાન કે આત્મા એવો ભેદરૂપ વ્યવહારનો વિકલ્પ પણ અનુભવના કાળે છૂટી જાય. અભેદ નો જયારે આશ્રય કરે છે આત્મા, ભેદ દ્વારા અભેદ સમજે છે, અભેદ નો નિર્ણય કરે છે, અને નિર્ણય કરીને જયારે અભિમુખ થાય છે ઉપયોગ, ત્યારે જ્ઞાન છે આત્મા એવો સદભૂત વ્યવહાર નો વિકલ્પ પણ છૂટી ને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. આ નિશ્ચય ને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ કહેવામાં આવે છે. અભેદ નો ભેદ વ્યવહાર એ અનુકૂળ છે, રાગ તે આત્મા એ પ્રતિકૂળ છે. કેમ કે રાગ અભેદ નો ભેદ જ નથી, રાગ એની જાત નથી, વિજાતિ છે, તો જાતિ નો ભાવ છે, અણમળતો ભાવ છે. કલશિકામાં આવ્યું ને કે રાગ એ અણમળતો ભાવ છે, રાગ એ આત્માની ચીજ, આત્માની જાત નથી, આત્માના આશ્રય થતો નથી, એ આત્મામાં અભેદ પણ થતો નથી, અને રાગ આત્મામાંથી આવતો પણ નથી. કે છે કે જીનવાણીમાં વ્યવહારનો ઉદ્દેશ શુદ્ધનો અસ્તાર સમજાની બહુ કર્યો છે. કોઈ નીચે પકડી પડ્યો હોય અને પછી હાથ પકડીને ઉપાડે, ભેદ ઊંચો કરે, એટલે એને નિમિત્ત કહેવામાં એ ઊંચો કરી શકે છે. એ વાત કઈ ત્યારે એ કઈ નથી. જાજુ ભણેલા હોય પછી વળી શબ્દને પકડે, એ શબ્દને પકડવા જેવો હાથ પકડી ઊંચો તો કરી શકે છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરે એમ આવ્યું કે નહીં? અરે દ્રષ્ટાંતમાં તો ઇશારા હોય છે, પણ એને પકડવા જેવું દ્રષ્ટાંત પકડવા જેવું નથી. દ્રષ્ટાંત દ્વારા દ્રષ્ટાંત સુધી પહોંચવા માટે એ દ્રષ્ટાંત જ્ઞાનીઓ આપે છે. શુદ્ધ નહીં નો અસ્તાલમ જાણી, શુદ્ધ આત્માનો સહાયક જાણી બહુ કર્યો, પણ એનું ફળ સંસાર છે. જીનવાણીમાં વ્યવહારનો ઉદ્દેશ નિશ્ચયનો અસ્તાલમ જાણી બહુ કર્યો છે, પણ જો એનો આશ્રય કરે છે જીવ તો એ જીવ સંસારમાં રખડે છે. પણ એના દ્વારા ભેદ દ્વારા અભેદ સુધી પહોંચી જાય છે, અભેદ ને પકડે છે ત્યારે એના લક્ષ્યમાંથી ગુણગુણીનો ભેદ પણ છૂટી જાય છે અને અનુભવ થાય છે ત્યારે અનુભવ પછી બહાર નીકળીને કહે છે કે આ ભેદને વ્યવહાર કહેવામાં આવે છે. પેલો આવો ભાવ આવ્યો તો કે હું તો જ્ઞાન છું, જાણનાર છું. શું હવે બીજી વાત, ચાર વાત એમાં કરી. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ ના અધિકારનો છે એક વાત કરી, અને પરસ્પર ઉપદેશ પણ બીજાઓ એ પ્રકારે આપે છે, અને જીનવાણીમાં પણ નિશ્ચયનો સ્થાલમ જાણી અભેદનું જ્ઞાન કરાવવા માટે ભેદનો દ્વારા ઉપદેશ આપવામાં આવે છે. પણ એનું ફળ સંસાર છે, એનું ફળ એટલે કે વ્યવહાર નયનો આશ્રય કરે છે તો એનું ફળ સંસાર છે. નિશ્ચયના આશ્રય પૂર્વક વ્યવહારને જાણે છે તો વિકલ્પ છે, એમાં પણ નિર્વિકલ્પ રહેતા દેખા નથી, એટલું નુકસાન તો સાધકને પણ. પણ એનું ફળ સંસાર છે. ચાર વાત કરી. હવે બીજી વાત કહે સૌળી કે શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી. બોલો, વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે, અહીંયા અનાદિ શબ્દ વાપરો છે, અને અહીંયા શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી, એક સમય માત્ર આવ્યો નથી. શુદ્ધ નયના પક્ષના બે પ્રકાર છે, એક નિશ્ચય ને એક વ્યવહાર. શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી એટલે શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ અનુભવ કદી જીવને થયો નથી. એક તો એ અર્થ છે નિશ્ચયને ની પ્રધાનતા. બીજો અર્થ એવો છે કે શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી એટલે શુદ્ધાત્મા જેવો છે એવો સવિકલ્પ દશામાં સવિકલ્પ સ્વસંવેદન જ્ઞાન દ્વારા પરોક્ષ પણ એને નિર્ણય કર્યો નથી. એને શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. હું એક જ્ઞાતા આત્મા છું, હું કરતા નથી. હું તો જ્ઞાતા છું ને પ્રભુ, હું કરતા નથી. એવો જ્ઞાતાનો પક્ષ પણ આ વિકલ્પવાળી દશામાં રાગ મિશ્રિત જ્ઞાન દ્વારા મનના સંગે મન વડે પણ ભગવાન આત્માને એને એક સમય માત્ર કરી લીધો નથી. અનુભવમાં તો આવ્યો નથી પણ મન વડે પણ એને ભગવાન આત્માને કયો નથી. કયો નથી એટલે જાણ્યો નથી, જાણ્યો નથી એટલે અનુભવ પહેલા એને આ પ્રકારે પરોક્ષ અનુભૂતિમાં પડી આવ્યો નથી. પ્રત્યક્ષ અનુભૂતિ તો દૂર રહો, એ વાત બપોરે સારી આવે છે કે દેશના લગભી સાંભળી કેને કહેવાય કે એને દેશના લબ્ધિમાં પ્રયોજનભૂત વાત ઉપર ધ્યાન ખેંચાય અને પછી પ્રયોજનભૂત વાતને ધારણામાં રાખે અને ઘેરે જઈને પછી એનો વારંવાર વિચાર કરે. ગુરુદેવ ફરમાવતા હતા કે શ્રી ગુરુ નિરંતર એને સંભળાવે છે. તો શું ગુરુદેવ ગુરુ નવરા હોય જ્ઞાની કે નિરંતર એને સંભળાવી રાખે? નવરાય છે ગુરુ, નિરંતર સંભળાવે છે. એનો અર્થ એમ કે સાંભળીને ધારે છે અને ઘેર જઈને હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા પણ કે જે દેશના લબ્ધિ મળે એનો વારંવાર વિચાર કરે છે. શા માટે? નિર્ણય કરવા માટે. દેશના લબ્ધિ શા માટે છે કે વિચાર કરવા માટે? વિચાર શા માટે કરવો કે નિર્ણય કરવા માટે? નિર્ણય શા માટે કરવો કે પ્રત્યક્ષ અનુભવ કરવો? સાંભળવું શા માટે? સાંભળી લીધું. દેશના લગ્ન સાંભળી લીધી. સોનગઢ અમે ક્યાં આવ્યા? કેટલા દિવસ રોકાણા? કે 8 દિવસ રોકાણા. વાત બહુ ઊંચી સરસ આવ્યા. અમને દેશના લગ્ન મળી ગઈ. દેશના લગ્ન નું ફળ આવ્યું કઈ? ફળ તો પરંપરા આવશે. ગુરુદેવની વાણી કઈ વાંધણી? ભેદ જ્ઞાન નો વારંવાર વિચાર પણ એ કરતો નથી. એ સવિકલ્પ ભેદ જ્ઞાન માં જે આવતો નથી એનો મિથ્યાત્વ ગળતું નથી. ચારિત્રની કસાઈમાં મંદતા આવે તો સંયોગ મળે, પણ મિથ્યાત્વનો ક્ષય થતો. માર્મિક વાતો ઘણી રહેલી. કે છે કે શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. બોલો, અનાદિનો પક્ષ છે વ્યવહારનો, અને સામે શબ્દ મૂકો કે શુદ્ધ આત્મા એક હું છું. હા, મારામાં રાગ નથી, કર્મને દેહ તો મારામાં નથી. કેમ કે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના દ્રવ્ય કર્મ એની તો સત્તા મારાથી, મારા દ્રવ્યમાં નથી, મારા ગુણમાં નથી, મારી પર્યાયમાં દ્રવ્ય કર્મ નથી, અને મારા દ્રવ્યમાં શરીર નથી, મારા દ્રવ્ય ગુણમાં શરીર નથી, અને મારી પર્યાયમાં પણ શરીર નથી, અને આ દુકાન ને કુટુંબ કવિલા એ મારા દ્રવ્યમાં નથી, મારા ગુણમાં નથી, ને મારી પર્યાયમાં નથી. એ તો નથી, એ તો પ્રથક છે. એની શું વાત કરવી? પણ જે બહિર્મુખ પર્યાયમાં રાગ છે એ પણ મારા સ્વભાવમાં નથી. જીવ તત્વમાં આશ્રવ તત્વની નાસ્તી છે, ત્યારે જીવ તત્વ જીવી રહ્યું છે. જો જીવ તત્વમાં આશ્રવ તત્વની અસ્થિ આવી જાય તો જીવનો નાશ, અથવા જીવ અશુદ્ધ જ થઈ જાય તો કોઈને શુદ્ધ ના આશ્રે સમય દર્શન પ્રગટ થઈ શકે. કે શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી, તને અનુભવ તો થયો નથી, પણ જેવો શુદ્ધ આત્મા અનુભવમાં આવવાનો છે અંતર્મુક્તમાં, અને કાં વધારેમાં વધારે છ મહિનાની મુદત મૂકી કળશ ટીકા કરે. એક ભવ્યામૃત કરીને પુસ્તક બહાર પડ્યું છે, હમણાં છે, હજી કર્ણાટક ભાષામાં છે. 6 દિવસ ત્યાં અમે ગયા હતા યાત્રાએ, બાહુબળીજીની યાત્રાએ, ત્યાં એક ભવ્યામૃત નામનું પુસ્તક કર્ણાટક ભાષામાં 11 તાલપત્રીના પાનામાં લખેલું છે, જીનસેન આચાર્યનું છે એવો ઉલ્લેખ છે. એની કર્ણાટક ભાષામાં 108 દોહા છે, જેમ યોગસારના 108 દોહા છે એમ કર્ણાટક ભાષામાં લખેલું છે 108 દોહા. એ પુસ્તક એ પંડિતજીને કહ્યું ત્યાંના કે તમે આમાં વાંચો તો છે, શું અમે કર્ણાટક ભાષા જાણતા નથી, શું આમાં છે? તો 2-4 શ્લોકનો નમૂનો એને બતાવ્યો. આ તો દ્રવ્યાનુયોગ નું નાનું પણ સિંહનું બચ્યું છે. પછી 108 દોહા થઈને પૂરું થયા પછી આખું ના વાંચ્યું, પેલા નમૂનો જોયો, પછી છેલ્લે શું લખ્યું છે તો જો 108 પછી કઈ છે. તો 108 દોહા પૂરા થયા પછી આચાર્ય ભગવાન ફરમાવે છે કે આ ભવ્યામૃત ભવ્યોને અમૃત સમાન, ભવ્યોને ભવ્યામૃત એટલે ભવ્ય લાયક જીવને અમૃત સમાન એવું જે આ શાસ્ત્ર છે એનું કોઈ અધ્યયન ભાવથી કરશે, ભાવથી હો, વાંચી જવાની વાત નથી. આ દેશના લબ્ધિની વ્યાખ્યા તો કરે છે ભાઈ, કે સાંભળી લીધી સોનગઢ ગયા દેશના લબ્ધિ મળી, કે ના ના નથી મળી, સાંભળ તો કરો. તે ધારણામાં પણ વાત લીધીની ગુરુદેવ કૃત્ય છે, અને ધારણામાં લીધી તો તેજરી બંધ કરી દી, પાછો વિચાર કરવાનો ટાઈમ તને નથી. ધારણા પણ બેકાર ગઈ, ધારણામાં આવીને ફરી ફરી વિચાર કરે તો એ લોભીની લક્ષ્મી છે, એમાં કઈ ધારણામાં આવી ગયું છે. ગમે ત્યારે આપણે એ વાત તો અનુભવી લેશું, ભવિષ્યમાં ગમે ત્યારે ધારણા તો મળી ગઈ છે ને. આ ધારણા પેટીમાં પેક રાખવા માટે હતી કે પ્રયોગ કરવા માટે ધારણા હતી? એમ ભવ્યામૃત લખતા 108 દોહા પૂરા થઈ, અને આચાર્ય ભગવાન આશીર્વાદ આપે છે કે કોઈ ભવ્ય આત્માઓ આ ભવ્યામૃતનું ભાવથી અધ્યયન કરશે તો ઓછામાં ઓછા 3 ભવે નો મોક્ષ થશે, અને વધારેમાં વધારે 8 ભવે મોક્ષ થશે, ગેરંટી આપું છું. આવી ગેરંટી આપનારા હવે સામાન્ય જ્યોતિષો ગેરંટી આપે છે કે 5 વર્ષમાં તમારું સરખું થઈ જશે, એના ઉપર શ્રદ્ધા રાખે છે. નથીભાઈ જ્યોતિષ ઉપર રૂપિયા લઈને જ્યોતિષ આપ્યો, આ રૂપિયા લીધા વિના કે
જ્યોતિષી
તો યાદ જ ના આવ્યું. ભાઈ પૈસા લઈને આપે છો,
આપે કીધું
ભાઈ તો કહે છે ખોટે બિઝનેસ છે ને વેપાર
બરાબર
થઈ ગયો.
I'm not sure.